भूमि का सागर देख ला।
राम राज्य स्थापना थया पछी समस्त विश्व मा समस्त विश्व राम राज्य थी आच्छादित हतो। आखी पृथ्वी सात समुद्रोनी मेखला थी। मेखला एटले जेने कमर नो शू कहवाय ने कमरे बांधे थे घरे ने कटिबंधन जे होय थे पण अहींया भूमि सप्त सागर मेखला धरती पण एटली प्रसन्न हती एटली सुखी हती पृथ्वी माता पण दुखी थाय छे। ए पृथ्वी माता धरती एटला बधा प्रसन्न हता एटला प्रसन्न हता कि जेने कमर ऊपर कटी मेखला जेने कहेवाय ए सात समुद्र नी कटी मेखला पण ए पहेरीने सुखे थी आम बता आनंद हतो। જ્યારે એ કમરનું ઘરેણું પહેરે એટલે આનંદ થાય ને તો એમ અહીંયા આગળ શોભી રહ્યા હતા પૃથ્વી પણ મેખલા પહેરીને શોભી રહ્યા હતા। સાત સમુદ્રની મેખલા જેણે બાંધી ધરતીએ પોતાના કટી ઉપર
એક ભૂપ રઘુપતિ ઘોસલા
અને ધરતી પણ કમર કસીને બેઠી કમર બાંધીને અને આખી સૃષ્ટિ ઉપર આખા વિશ્વમાં માત્ર એક જ પરમાત્મા એક જ ભગવાન બીજો કોઈ ભગવાન માત્ર એક જ રાજા એક ભૂપ રઘુપતિ એ રઘુવંશના પતિ અને કૌશલના રાજા એવા સમસ્ત ધરતીના એક જ માત્ર ભૂપ રાજા હતા। સ્વાભાવિક છે દરેકના હૃદયમાં રામ સ્વરૂપે આત્મારામ બેઠેલો જ છે। એટલે આજે પણ તુલસીદાસજીની સમજ પ્રમાણે રામરાજની સ્થાપના તો દરેકના હૃદયમાં છે। એક ભૂપ રઘુપતિ કૌશલા ભૂમિ સપ્ત સાગર એટલે સમુદ્ર સહિત આખી પૃથ્વી આખી ધરતી ત્યાં બધે જ એકમાત્ર પરમાત્મા ભગવાન રામ દરેકના હૃદયની અંદર ચેતના સ્વરૂપે દરેકના શરીરમાં આત્મા સ્વરૂપે બેઠેલા જ છે। એટલે રામરાજ્ય અખંડ છે ક્યારે પણ સમાપ્ત થતું નથી એમ કહેવાનો ભાવાર્થ છે। અને એટલે કહ્યું કે રાજા એક જ હતા આખી સૃષ્ટિમાં એ માત્ર ભગવાન રામ રઘુપતિ કૌશલ દેશની અંદર એની
સ્થાપના
જે પરમાત્મા આવડું નાનું ચપટી જેવડું રાજ આ ધરતીનું રાજ કેવડું આખા બ્રહ્માંડને જોયો હતો આપણા કરતા ગુરુ 13 ગણો મોટો છે એના કરતા સૂર્ય હજારો લાખો ગણો મોટો છે અને સૂર્ય કરતા એના કરતા બીજા મોટા 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 ગ્રહો આ બ્રહ્માંડની અંદર પડેલા છે ને એવા તો અનેકો છે ગણ્યા ગણાય નહીં વિણ્યા વિણાય નહીં તોય મારી ચાબડીમાં માય નહીં ભણ્યા છે એ આટલા મોટા બ્રહ્માંડની અંદર આ હવે ધરતીનું રાત્રે શ્રી વસાતમાં આપણે માને કે આટલું આપણું છે આખી પૃથ્વી તો ઓહો થઈ જાય પણ અહીંયા આગળ કે છે ભુવન અનેક રોમ પ્રતિજા જેના રોમે રોમે અનેક બ્રહ્માંડો વસેલા છે એક નહીં એક બ્રહ્માંડની અંદર તો અબજો તારા ગ્રહો નક્ષત્રો સૂર્યો હોય એવા બ્રહ્માંડ જેના રોમ રોમની અંદર અને આખા શરીરની અંદર રૂવાડા કેટલા 3 કરોડ 4 કરોડ રૂવાડ તો એટલા બ્રહ્માંડ જેના જેના શ્રી વિગ્રહમાં સમાયેલા છે એ ભગવાન ભુવન અનેક અનેક આવા તો અનેક ભુવનો રોમ પ્રતિજાસુ પ્રત્યેક રોમ રોમ ની અંદર પડેલા જ છે વિભૂષિત છે આ બધું જ બધી સંપત્તિ અને બધો જ વૈભવ ભગવાનની પાસે રોમ રોમમાં ભરેલો પડેલો છે। અને આ જે ધરતી અને અયોધ્યાનું રાજ છે ને એ તો કશી વશાતમાં નથી આ પ્રભુતા તો આ સત્તા આ પ્રભુતા આ વૈભવ બહુત એને સહેજે વધારના એક કણ જે મોટું તપેલું ભરીને રસોઈ બનાવી હોય દાળ કે શાક, અંદર હિંગ કેટલી પડે, કેટલી હિંગ પડે, અને એ હિંગ આખા તપેલાની અંદર કેવી આમ ફેલાઈ જાય. જેના જેના ભાણામાં પીરસાય એ દરેકની હિંગનો હિંગની સુવાસે આવે અને સ્વાદે આવે. એમ એક ભોગ રઘુપતિ કહું, હા ય પ્રભુતા કછું બહુ. હવે એટલે પરમાત્માને માટે તો આટલી મોટી રસોઈમાં એક ચપટી ઈંગ જેવું એની કશી વસાતમાં નહીં. એમ સમસ્ત બ્રહ્માંડ, અનેક બ્રહ્માંડો જેના રોમ રોમ ની અંદર રોમ રોમ પ્રતિભેદ કહે જે સ્તુતિ કરી તે પ્રમાણે અહીંયા ગાડી પણ ભુવન અનેક રોમ પ્રતિ જા છે. પ્રત્યેક રોમ રોમ ની અંદર એક નહીં અનેક બ્રહ્માંડો પડેલા છે ને, તો એને વળી આટલા આ ધરતીના રાજની સત્તાની જો હિસાબ એને એની શી ગણના એની અંદર. બહુ તન તાસ એ કઈ વધારે કહેવાય જ નહીં. અને ભગવાનનો એ મહિમા વ્યાપકતા, પ્રભુની એ નો એ વૈભવ, પ્રભુ નામ જ પ્રભુતા ઉપરથી પડે. પ્રભુતા જેને અનેક ખૂબ જ વૈભવ હોય, સંપત્તિ હોય, એનું નામ પ્રભુતા. અને પ્રભુતા ઉપરથી પ્રભુ સ્વયં છે. તો અહીંયા ગાડી સો મહિમા સમુજત પ્રભુ કે, બસ ભગવાનનો આ મહિમા જે કોઈ સમજે, જે કોઈ સમજે એને તો ભગવાન આનંદમય જ છે. માત્ર આનંદમ બ્રહ્મ ઇતિ વિજાના, કે પરમાત્મા સર્વત્ર આનંદ સ્વરૂપે જ છે, બીજું કઈ છે જ નહીં. માત્ર આનંદ એ જ ભગવાનનું સાચું સ્વરૂપ છે. પણ એ આનંદ કયો? જ્ઞાન સ્વરૂપ. ગુરુદેવ પરમાત્મા કે બસ જ્ઞાનનો જ ભંડાર છે, જ્ઞાનનું જ સ્વરૂપ છે, કેવલમ જ્ઞાન મૂર્તિ જ છે. એટલે જ્ઞાનથી જ આનંદનો ભંડાર પ્રાપ્ત. અને અહીંયા આગળ કહ્યું કે એ જે કઈ પ્રભુતા છે એ જે કોઈ સમજે આને, તો એના માટે તો આ બધું અલ્પ છે. અને તુલસીદાસજી કહે છે કે હું આનું વર્ણન કરું આવા મોટા ભગવાન, અને આ અયોધ્યાનું અને આ ધરતીનું રાજ વર્ણવું ને તો સાવ હીનતા જેવું લાગે. સાવ હીનતા, જે મોટો વૈભવશાળી અબજો ખરવો પતિ હોય અને એની પાસે એક નાની ચીજની કિંમતની વાત કરવા જઈએ કેવું લાગે? હીણું લાગે. એટલે 2 લાખ જોતા જ લઈ જાય એમ કે બીજી માથાકૂટ ના કરી. તો એ જે વૈભવશાળી ને માટે આમ કરીને મૂકી દે, જા લઈ જાય ઉઠાયાથી, માથાકૂટ ના કરી, કકરાટ ના કરી, માથું ના કરી, તો એના માટે કશી વસાત નથી. એમ આવા મોટા પરમાત્માને માટે તુલસીદાસજી કે છે યહ બર્ણત હીનતા ઘને, આમ લઘુતા લાગે. પેલા કોઈ વૈભવશાળી આગળ કોઈ ગરીબ ભિખારીની વાત કરવા આમાં કે એટલે એની વાત અહીંયા ક્યાં કરું છું? યહ બર્ણત હીનતા ઘને, એને બિલકુલ આમ હીન લાગે, એને કોઈ વસાત જ ના લાગે, કોઈ એની ગણતા જ નહીં. છેલ્લું હે ખગેશ ગરુડજી સાંભળો આ વાત. કાગભૂષણજી કહી રહ્યા છે રામકથા 4 જગ્યાએ થઈ છે, 4 જગ્યાએ. એક જગ્યા કૈલાસની શિવ પાર્વતીજીને કહી રહ્યા, બીજી જગ્યા પ્રયાગરાજની યાજ્ઞાવલ્ક ભરદ્વાજીને કહી રહ્યા, ત્રીજી કથા છે કાગભૂષણની એ નીલ પર્વત ઉપર કહી રહ્યા છે અને ગરુડજી સાંભળી રહ્યા છે, અને ચોથી કથા થઈ રહી છે તુલસીદાસજી પોતે જે કહી રહ્યા છે ને, પોતે કે છે તુલસી કહે તુલસી એ તુલસી. એમ એકી સાથે માણસની રચનામાં જયારે રચના થાય છે ત્યારે 4 સ્થાનો ઉપર થયેલી એ ભગવદ્ કથા રામકથાને અહીંયા આગળ આલેખી છે, એનો ઉલ્લેખ કરેલો છે. એટલે માનસ ની અંદર ચાર જગ્યાની રામકથાનો આમ સળંગ પ્રવાહ વહેતા, ચાર પ્રવાહ વહેતા. યાદ આપણને, આપણને પણ સમજાવવું પડશે. એના માટે કહ્યું ચાર ઘાટ છે, બાંધે ઘાટ મનોહર ચારી, એ ચાર ઘાટ તે આ. અને ચાર ઘાટ ઉપરથી જેમ ગંગાજળ કોઈ પણ એક ઘાટ ઉપરથી ગંગાજળ પી શકાય, કોઈ પણ એક ઘાટ ઉપરથી, એમ કોઈ પણ એક રામકથાના સ્થળને આપણે લઈ લીધું હોય તો ત્યાં આગળ રામકથાનું જ રસપાન થવાનું, એ ભાવ આપે છે. અહીંયા આગળ હે ખગેશ, આનો મહિમા જેણે જ, રામકથાનો મહિમા જેણે જાણ્યો, રામના પ્રભાવનો, રામની પ્રભુતાનો, ભગવાનની પ્રભુતાનો જેણે મહિમા જાણ્યો, એ માણસ તો વર્ણત અહીં સૌ મહિમા ખગેશ, જેણે આ મહિમા જાણ્યો સમજ્યો એને, તેણે બસ ભગવાનના આ ચરિત્રની અંદર, ભગવાનની આ કથાની અંદર જ, અંદર જ પોતાનું સર્વસ્વ આરોપિત કરી દીધું. એની અંદર જ એ પરોવાઈ ગયો, રતિમાની એમાં ઉતરી ગયો. પછી જેમ પરોવાયેલું કોઈ પણ વસ્તુ એમાંથી જુદું ના પડી શકે, એમ ભગવાનના ભગવદ ભક્તિની અંદર પરોવાયેલું મન તો પછીથી એની સાથે તાદાત્મ્ય થઈ જાય, એક સમરસ થઈ જાય, અભિન્ન થઈ જાય, એમાંથી છૂટું પડી શકે જ નહીં. એટલા માટે કહ્યું સૌ મહિમા ખગેશ, જેને જાણા, આ મહિમા જેને કોઈ જાણ્યો એ ફરી ક્યારે પણ ત્યાંથી બહાર નીકળવા નીકળી શકે નહીં. અને કેવી રીતે, કે પરોવાયેલો, દોરામાં પરોવાયેલો કોઈ પણ મણકો કે માળા જ બની જાય, એમ એનો અભિન્ન અંગ બની જાય, એવી રીતે સૌ જાણે કર,
સૌ જાણે કર ફલય લીલા.
બસ આજ જે કોઈ સમજે એ જ ભગવદ લીલા, ભગવદ લીલા સાંભળ્યાનું આ ફળ છે. આ ફળ કયું છે? કે આ સમજ્યા એ ભગવાનની લીલાનું આજ સાચું ફળ, સાચી સમજણ આવી, સાચું જ્ઞાન આવ્યું, સમજણને અજવાળે ગળ્યા, સમજણનો દીવો આપણામાં પ્રગટે તો જ આ જે કઈ આપણા મનની અંદર અંધારા જેવી પરિસ્થિતિ છે અણસમજની, એ દૂર થઈ જાય. અને અજવાળાની અંદર, અંધારાની અંદર તો આથડ્યા કરો, આથડ્યા કરો, કૂટ્યા કરો, ઘરની અંદર માથા ફોડ્યા કરો, આ દિવાલથી પેલી દિવાલ, તો એ આપણને ઘરનું બારણું જડે નહીં, ઘરની ઘરથી વૃત્તિઓથી બહાર નીકળવાની ઈચ્છા જ ન થાય. એમ સૌ જાણે કર ફલય લીલા. બસ પરમાત્માને જેણે જાણ્યો સમજ્યો એ આ એનું ફળ મળી ગયું, કે એમાંથી જાગૃત થઈ ગયો. પછી એના માથા ના ફૂટ્યો, પછી એ અણસમજના અંધારાની અંદર, ઘરની અંદર દિવાલોની અંદર માથામાં ન ભટકાય, બહાર નીકળી ગયો. પછી જે જે મોટા મોટા ઋષિ મુનિઓ થઈ ગયા, જેને ઘણા બધા તપ કર્યા, સંયમ કર્યા અને જે કઈ અનુષ્ઠાન કર્યા, એ બધા દમશીલ, દમન કરીને કરેલા, એવા દમન કરીને પોતાના તપને જેને કેળવ્યું છે, એવા મોટા મોટા ઋષિઓ પોતાની અનુભૂતિ કહી રહ્યા છે. આ પ્રમાણે સામાન્ય નહીં, કઈ વાંચ્યું એટલે એ તો માહિતી જ થઈ ગઈ, સાંભળ્યું એ પણ માહિતી થઈ ગઈ, તમે માહિતી એકત્રિત થઈ, પણ અનુભવ કર્યો એનું નામ જ અનુભૂતિ કહેવાય. અને અનુભૂતિ જ સાચું કામ કરે. તો અહીંયા એટલા મોટા મોટા જે તપસ્વી ઋષિ મુનિઓ થઈ ગયા, એમનો જે, એમની જે અનુભૂતિ છે એ આ કહી રહ્યો છું હું.
રામ રામ કર સુખ સંપદા.
તુલસીદાસ જી કહે છે કે આ રામ રાજ નો વૈભવ, એનો સુખ શાંતિ, એની સંપત્તિ જે છે એને હજાર મોઢા વાળા શેષ, અને જ્ઞાનનું સાક્ષાત સ્વરૂપ જે વિદ્યાનું, બુદ્ધિનું, એવી સરસ્વતી પણ એની ગણના, એની તુલના, એનું માપ કાઢી શકે એમ નથી. કોઈ કંજૂસ નહોતો, કોઈ કંજૂસ ન રામ રાજની અંદર, કારણ કે ભગવાનના રાજને બધું જ મળવાનું હતું અને દરેકને સંતોષ હતો. તો સબ ઉદાર, દરેક જણ ઉદાર હતા. આપો આપો આપો. એમ કે ઘરમાં ખાવાનું ઘણું પડ્યું હોય તો બીના કોઈ આલસો નહીં, કાલ માટે રહેવા દો. અરે રોજ નવું આવવાનું છે એવું ને એવું તાર્યું, પછી એને કાલ હતું શા માટે બાસી કરીને ખાવું? સમજ કે આપી દો ને કાલે આવવાનું જ છે ને, પણ એને સંભળી રાખે. તમે રામરાજ ક્યાં જુઓ? હમણાં એક 20-એક સંતોની મંડળી આવી પાછળ, તે 3 દિવસ રહી ગયા. અમે તમે જે આપો એ રસોઈ રસોઈ સારી રીતે જમે, પછી અહીંથી આગળ નીકળે કશું જોડે નહીં લીધો, બધું ત્યાં ત્યાં મૂકીને જતું. સબ ઉદા આગળ શા માટે લઈને જવું? નકામું ઉચકી લઈને આગળ જઈએ તો મળવાનું જ છે. એટલે એ રામરાજ એનું નામ કહેવાય, ઉદાર ત્યાગ અને પરોપકાર. કે આપણી પાસે છે ને, આ ભૂખ્યો છે અને નથી, આપી દો. એમ રામરાજની અંદર આટલી ઉદારતા, આટલી પરોપકારની વૃત્તિ કે કોઈ પણ વ્યક્તિનું ભલું. રામરાજનો એક જ મંત્ર હતો, એને કે એને પ્રકાર એનો યશ્ય કશ્ય આપી દે એના સંતોષમ જનેડ પ્રાજ્ઞ હેતદ ઈશ્વર પૂજન. બસ એ જ ઈશ્વર પૂજન છે કે તમે કોઈક દુઃખીને, કોઈક અત્યંત પીડિત જરૂરિયાત વાળાને તમે વસ્તુ પહોંચાડી દો તો એ ઈશ્વર પૂજા છે. એ તો એકનાથ જ કરી. એકનાથજી છે ગંગાજી ક્યાંથી લઈને આવ્યા? રામેશ્વર પહોંચતા થોડોક સમય બાકી, થોડોક રસ્તો બાકી હતો, એક પશુ તરસ્યું મળતું હતું એને પાણી પાડી દીધું. સબ ઉદા પરોપકાર. પશુ છે તેથી શું થઈ ગયું? પણ એને એનામાં પણ ચેતના છે. છેક રામેશ્વર પહોંચ્યા પછી બધાના જ ગંગાજળ આમ શિવલિંગ અભિષેક થતો હતો, શિવાભિષેક થતો હતો. એકનાથ સહેજ ઉદાસ થયા, સહેજ મનમાં જ્ઞાની થઈ કે આ બધાના ગંગાજળ ચડ્યા ને થોડોક મનમાં એના પાઈ દીધું. ત્યારે તો સદભાવ હતો, પણ સ્વાભાવિક છે કે છેક છેડે પહોંચે ત્યારે પેલું પરિણામ આવવાનું હતું. મારા 2 માર્ક ઓછા આવ્યા, મારો પહેલો નંબર આવવામાં રહે, 2 માર્ક માટે ઓછો પડી. તે આવી આવો ક્ષોભ એકનાથજીને રામેશ્વરના મંદિરમાં શિવાભિષેક થતો હતો ને બીજાના ગંગાજનો ત્યાં થયો, ત્યાં ભગવાને પ્રગટ રૂપે કહ્યું, એકનાથ તારું ગંગાજળ તો આ બધા કરતા પહેલું ત્યાં પહોંચી, ત્યાં અહીંયા પહોંચી ગયું. પરોપકાર, સબ ઉદાર, બધા ઉદાર ભાવથી. કોઈ પકડી રાખો ના આપો, અંતાડી રાખો એક ટૂંક એમ આપો. રામરાજની અંદર બધું બધાને જોઈએ એટલું મળવાનું છે. એટલે ઉપકાર પણ આ પ્રકારનો. જીવનમાં એક નિયમ કરો, કોઈ પણ એક આવું કોઈ પણ સંબંધ ના હોય, કોઈ પણ પરિચય ના હોય અને કોઈ સ્વાર્થ ના હોય, કોઈ અપેક્ષા ના હોય, એવું એક કાર્ય કર્યા પછી જ રાત્રે સુવું. સર્વ પરોપકાર. એમના પરોપકાર એટલે સ્વાર્થ વાળો ને કોઈની અપેક્ષા, કોઈ પરિચિત છે લાવવા માટે એને કરી, કોઈ પણ અપરિચિત અપેક્ષા વગરનું અને એ કામ કરી ના આવો ને ત્યારે એનું નામ પરોપકાર કહેવાય. પરોપકાર આવે સંબંધી છે ને પરિચિત છે ને ઓળખીતો છે, કર્યું એ તો સંબંધને લીધે કર્યું, એમાં શું તમે કર્યું? પણ રામરાજની અંદર આવા અનેક પરોપકારો થયા. બધી પ્રજાને પરોપકાર કરવો કેટલા શોધમાં પડે રામરાજ. પણ આવી રીતે સેવા મહારાજને ત્યાં આવે છે, કોઈ અપેક્ષા છે, કોઈ પરિચય છે, કોઈ સંપ્રદાયની કંઠી બાંધેલી હોય, છતાં એના પ્રત્યે એ છે એ પરોપકાર. સબ ઉદાર સબ પરોપકારી, એ રામરાજની આખી ભાવના છે. એ ઉપકાર સેવાની વૃત્તિ દરેકમાં હોય. સમસ્ત પ્રજા જે તપસ્વી નિત્ય કર્મકાંડ કરવા વાળા અને જે નિયમિત સંયમી સાત્વિક એવા વિપ્રોના બ્રાહ્મણોના ચરણની અંદર હંમેશા વંદના અને શ્રદ્ધા ભક્તિ રાખતા. સબ એક પતિ વ્રત, એક નારી વ્રત. જેમ પતિવ્રત તો રાખે, સ્ત્રી પતિવ્રત રાખે, પણ અહીંયા આગળ ખાસ ઉલ્લેખ કર્યો છે તુલસીદાસજીએ એક નારી વ્રત. સ્ત્રી તો પતિ વ્રતા હોય પણ પુરુષ પણ એક જ પતિ, એક જ પત્ની નું વ્રત વાળો હતો. રામ રાજ ની અંદર એક જ પત્ની કરી સંયમ. અને એ પણ પત્ની પણ મન અને વચન કર્મથી પતિનું હિત ઈચ્છનારી.